કે સાક્ષાત ગુરુ બિરાજમાન હોય એના તરફનો પ્રશસ્ત રાગ આવે, કે ભગવાનની ભક્તિનો રાગ આવે. એ જે રાગ આવે છે એ રાગ અને આત્મા કોઈ પ્રકારે કોઈ કાળે પણ એક પણ પામતો નથી. જ્ઞાન ને રાગ કોઈ કાળે એક થઈ શકતા નથી, અશક્ય છે. જો ભેત અને આત્મા એક થાય તો રાગ અને આત્મા એક થાય. ભેત આત્માને એક થઈ જાય તો એવી રીતે રાગ જળ અચેતન છે, પૂતગલના પરિણામ છે. સવારે વાત આવી હતી કે પૂતગલ છે, જળ છે, અને આત્મા ચેતન છે. એ કોઈ કાળે એક પણ પામે નહીં, એક પણ થાય નહીં. આત્માને આશ્રવ કોઈ કાળે એક થઈ શકે નહીં. એક પણાની ભ્રાંતિ એને થઈ છે, એ તો મોહ છે, પણ એક થયો નથી. માટે તાદાત્મ્ય વૃત્તિ એક પણ પામતો નથી. કેમ કે કારણ આપે છે, કેમ કે આત્મા એક છે, તે અન્ય દ્રવ્ય સાથે એકતા રૂપ થતો નથી, એકમેક થઈ શકતો નથી. એ જુદું ને જુદું આત્મતત્વ રહે છે, ભલે એને પૂતગલના સંયોગમાં, દેહના સંયોગમાં, કર્મના સંયોગમાં, રાગના સંયોગમાં રહે, અનેક પ્રકારના વિભાવ ભાવોમાં રહેતો હોય છતાં પોતાનો સ્વભાવ કાયમ રાખે છે. એ સ્વભાવ છે એ વિભાવ રૂપે ન થાય, અને વિભાવ છે એ સ્વભાવ રૂપે થતો નથી. તો પછી દેહ આત્મારૂપે ક્યાંથી થાય? અને દેહ જો આત્મારૂપે ન થાય તો દેહ જે જુદા પદાર્થો અલ્પાદિ એ ક્યાંથી આત્મા ન થાય? એ તો તદ્દન જુદા ને જુદા છે બાપુ. માટે તમે પરદ્રવ્ય પ્રત્યે લાગેલો મોહ એને આત્માના અનુભવ દ્વારા આત્માનું લક્ષ કરી અને તમે છોડો. ગ્રહણ પૂરો ત્યાગ છે. જ્યારે આ જ્ઞાનને ગ્રહણ કરે ત્યારે મોહ છૂટે. એમને એમ તમે મોહને છોડવા જશો ન છૂટે, કોઈ કાળે ન છૂટે. ગ્રહણ પૂર્વક ત્યાગ હોય. ભાવાર્થ, આત્મા પરદેવ સાથે કોઈ પ્રકારે કોઈ કાળે નિશ્ચયથી કે વ્યવહારથી, નિશ્ચયથી એકમેક ન થાય, પણ વ્યવહારે તો એકમેક થાય કે નહીં કે ના. એમ કે છે કે આત્મા પરદેવ સાથે કોઈ પ્રકારે કોઈ કાળે, ત્રણ કાળમાંથી કોઈ પણ કાળ એવો નથી કે આત્મા અનાત્મા થઈ જાય, એકતાને ભાવને પામતો નથી. એ રીતે આચાર્ય અનાદિથી પરદેવ પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદ વિજ્ઞાન કરાયું છે, બતાવ્યું છે, અને પ્રેરણા કરી છે કે એક પણ આ રૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો, જ્ઞાનનો અનુભવ કરો. મોહ છે તે વ્રથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. માટે એ છોડવા યોગ છે અને જ્ઞાનને ગ્રહણ કરવા યોગ છે. લ્યો થઈ ગયું. હિંમત હારવી નહી અને પ્રમાદ કરવો નહી. બસ હિંમત હારવી નહી અને પ્રમાદ સેવવો નહી. પોતે નિરંતર પોતાને આત્માને મુખ્ય રાખી અને ભેદ જ્ઞાનનો વિચાર કરવો. નિશ્ચયના બળ વડે વ્યવહારનો નિષેધ કરી જાઓ. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનમાં નિષેધ છે. આ હું છું, આ હું નથી, આ હું છું, આ હું નથી, એમ વારંવાર. નિશ્ચયના બળે જ આગળ વધાય છે. વ્યવહારમાં બળ જ નથી. વ્યવહાર તો, વ્યવહારનો પક્ષ તો તમને સંસારમાં ખેંચશે, અને નિશ્ચયનો પક્ષ આવશે તો તમને સંસારમાંથી બહાર કાઢી અને મોક્ષ સુધી લઈ જશે. ત્યાં સુધી શાસ્ત્રમાં વાત આવે છે કે નિશ્ચયના પક્ષવાળા જીવને નિશ્ચયનો પક્ષ આવશે તમને કે તો એ આત્માને પક્ષાતિક્રાંત કરાવી અને આત્માનો આનંદનો અનુભવ કરાવીને પછી ચાલ્યો જાય છે એવો નિશ્ચયનો એક પક્ષ આવે છે. પક્ષ છે રાગ છે હજી અનુભવ નથી નિશ્ચયનો પક્ષ આવી જાય સવિકલ્પ આવી જાય 100% કેટલું 100% હો
વ્યવહાર શ્રદ્ધા એ પણ
વ્યવહાર જે શ્રદ્ધા છે એ તો પ્રાથમિક જીવોમાં હોય સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને એ રીતે વ્યવહાર શ્રદ્ધા નવ તત્વો છે નવ તત્વો ને જેમ છે એમ જાણે માને એવી શ્રદ્ધા પરને પરપણે શ્રદ્ધે એનું નામ વ્યવહાર શ્રદ્ધા છે. અને શુદ્ધ આત્મા જે છે એવો જીવો છે એવો એને વિકલ્પ વાળી દશામાં પણ જો આવી જાય તો ખરેખર એ જીવ તત્વ સંબંધીની વ્યવહાર શ્રદ્ધા છે એ જીવ તત્વ સંબંધીની શ્રદ્ધા પણ હજી છે વિકલ્પ અનુભવ નથી પણ પણ એવું શ્રદ્ધાન આવે છે અને એવું જ્ઞાન થાય છે જીવને કે અનંત કાળથી નહીં આવેલો એવો એક પક્ષ આવે છે એને અપૂર્વ પક્ષ કહેવાય અપૂર્વ પક્ષ કહેવાય. એ જ્યારે એ પક્ષ આવે છે ત્યારે ખરેખર એ સમ્યકની સન્મુખ થઈ ગયો એ તો અલ્પકાળમાં પામે પામે ને પામે એ પાછો ન ફરે અપ્રત્યત એ નિર્ણય છે એનો નિર્વિકલ્પ વત છે નિર્વિકલ્પમાં જે અનુભવ આવે એવો નથી એવો જૈનો નથી અનુભવ નથી થયો પણ લગભગ અનુભવની સમીપ આવી ગયો છે એના જ્ઞાનમાં નિર્મળતા ભેદ જ્ઞાન દ્વારા નિશ્ચયના બળે નિશ્ચયના બળે વ્યવહારનો નિષેધ કરતો નિશ્ચય નહીનું લક્ષણ જ એ છે કે વ્યવહારનો નિષેધ કરે નિશ્ચય ને જેને કહેવાય કે જે વ્યવહારનો નિષેધ કરે એ નિશ્ચય નહીં છે કેમ કે નિશ્ચય નહીં છે ને એ તો વચનાતીત છે નિશ્ચય નહીં કહી શકાય નહીં તો પછી પંચાધ્યાયે કહ્યું કે એ નિશ્ચય નહીંનું સ્વરૂપ શું એ જ્ઞાન જેને થાય એ નિશ્ચય નહીં છે એમ કેમ જાણી શકાય કે એના જ્ઞાનમાં વ્યવહારનો નિષેધ આવે એ જ્ઞાનનું નામ નિશ્ચય નહીં છે. હવે એવો નિશ્ચય નહીંનો પક્ષ અનંત કાળથી જીવને આવ્યો નથી આત્માનો અનુભવ તો થયો નથી પણ આવો નિશ્ચયનો પક્ષ પણ જીવને આવ્યો નથી. એવો જ્યારે અનુભવનો કાળ એને પાકે છે સમ્યક દર્શન થવાનો કાળ પાકે છે ત્યારે એની પૂર્વ ભૂમિકામાં આવો નિર્ણય એને આવે છે. જેવો આત્મા અનુભવમાં આવવાનો હોય ને એવો છે એનું જ્ઞાન એટલું નિર્મળ થયું છે શુદ્ધ નથી થયું નિર્મળ એના જ્ઞાનમાં એ જ્ઞાયકનો એવો પ્રતિભાસ થઈ જાય છે આવો જ હું છું એવો અપૂર્વ જ્યારે નિર્ણય આવે એને શુદ્ધાત્માનો નિશ્ચયનો પક્ષ ત્યારે એ પક્ષાતિક્રાંત થઈ અને પ્રત્યક્ષપણે આત્માનો અનુભવ કરી લે અચૂક પણ પણ આ જે વાત એવી છે કે કા પોતે જાણે અને કાંઈ કેવળી જાણે બીજો જીવ જાણી ન શકે બીજું એને એને એ જો કલ્પનામાં ચડી જાય કે હવે તો મને નિર્ણય આવી ગયો છે તોય મરે આ આ ચીજ એવી છે કે પંચાધ્યાય કરતા એનો ખુલાસો કર્યો છે કે આ નિશ્ચયનો પક્ષ આવે તેનું લક્ષણ શું કહેવાય સમ્યક દર્શન પ્રગટ થાય એનું તો લક્ષણ છે કે અતિન્દ્રિય આનંદ આવે એ એની મોરછાપ છે કે અતિન્દ્રિય આનંદ અનંત કાળથી નહીં આવેલો એવો સ્વાદ એને ચાખ્યો પોતાને ખબર પડી જાય આ તો પોતાની જ વાત છે બીજાની વાત નથી એ તો સમ્યક દર્શનની જ ખબર પડે પણ સમ્યક દર્શન પહેલા તે નિશ્ચયનો પક્ષ આવે એનું લક્ષણ શું તો પંચાધ્યાય કહે છે કરતા કે વચનાતી જ છે, એ કહી શકાય નહીં, વાણીથી એ ગોચર છે. કેવો અનુભવ ગમ્ય છે? કેવો અનુભવ ગમ્ય એટલે જેને એ ભાવ ભજે એ એકલો જ જાણી શકે, અને એ પણ કેવા માંગે તો કહી ન શકે. એ પણ વચનાતીત એ વાણી દ્વારા ન કહી શકે એવી એક સ્થિતિ આવે છે. પછી અનુભવ થઈ
જાય
કર્ણલબ્ધિ ની પહેલા. આ જે સ્ટેજ છે એ તો કર્ણલબ્ધિ ની પહેલા, અને પછી કર્ણલબ્ધિ આવે, અને કર્ણલબ્ધિમાં આવીને અનુભવ થઈ જાય. કર્ણલબ્ધિ એટલે આત્માની સન્મુખ થતો જે ઉપયોગ, આત્માની સન્મુખ ઉપયોગ થાય છે, ધસારો આત્મા તરફ જાય છે, એકદમ સમજે વળે છે આત્મા તરફ, ઉપયોગ આત્મા તરફ અભિમુખ થાય છે. ત્યારે અભિમુખ થતા થતા એ એવા એક સૂક્ષ્મ પરિણામ આવે છે, કેવળ ગમે છે એ કેવળ ગમે છે. હા, અને એ બહુ એક જપાડામાં આવી જાય છે, સમજે એનો ટાઈમ ટૂંકો છે એ. અને એ જે આત્મા તરફ ધસારો કરે છે ને, એને એ પરિણામ આ કર્ણલબ્ધિના એને ખબર જ નથી. એનું એનું લક્ષ તો દ્રવ્ય ઉપર જાય છે, એને આ પરિણામ આ મંડળમાં વળે છે એના તરફ લક્ષ નથી. એ આંખ તો બંધ કરી દે છે, પરિણામને જોવા ઉભો ન રહીએ. જો પરિણામને જોવા ઉભો રહીએ તો દ્રવ્ય નહીં મળાય. એટલે એનો ધસારો, એનું લક્ષ, એનું કેન્દ્ર તો આત્મા છે. એનું કેન્દ્ર જે છે એ આત્મા છે, એના પરિણામનું કેન્દ્ર સ્થાન આત્મા છે, અને એમાં એ પરિણામ કેન્દ્રિત થતા જાય છે. એ કેન્દ્રિત થતા 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 અનુભવ થઈ જાય, એનું નામ કર્ણલબ્ધિના પરિણામ. કેવળ ગમે છે એ કહી શકાય નહીં. અને ઓલો અપૂર્વ પક્ષ આવે છે એ તો એ પોતે આત્મા જાણે, એ જાણી શકાય, એ જાણી શકાય. ઓલા કર્ણલબ્ધિના પરિણામ બહુ કેવળ ગમે છે, સૂક્ષ્મ જ બહુ. એટલે પ્રમાદ થી અઘરું છે, પુરુષાર્થ કરો તો પોતાની વસ્તુ છે, કઈ ન થાય એમ કઈ છે નહીં. હવે દેડકા ને અરણિયા પામે, હા એમ લેવું આપણે, સમજી ગયા, એમ લેવું, હિંમત ના હારવી જરાય. બીજા પામે
એ
બસ ભેદ જ્ઞાન કરી અને અભેદ જ્ઞાન, અને પછી અભેદ નો અનુભવ કરો. એટલે શુદ્ધાત્મા ને બતાવનારું શાસ્ત્ર, શુદ્ધાત્મા નું સ્વરૂપ શું છે? એ અજ્ઞાની પ્રાણીઓએ અનાદિકાળથી એને જાણ્યું નથી, એ તત્વને અનુભવમાં લીધું નથી, અને ખરેખર રૂચિપૂર્વક એને કદી સાંભળ્યું પણ નથી. કામ ભોગ બંધનની કથા એને સાંભળી છે, કરવું અને ભોગવવું, કરવું અને ભોગવવું એવી કથા, એટલે કે એવો ભાવ એને સાંભળ્યો છે અને અનુભવમાં પણ આવ્યો છે. રાગ કરવો ને રાગનું ફળ ભોગવવું, પુણ્ય કરવું ને પુણ્યનું ફળ ભોગવવું, એમ કરતા અને ભોગતા પણ જે ખરેખર આત્માનો સ્વભાવ ન હોવા છતાં પણ એ વાત એણે વિપરીત વાતો સાંભળી છે, એના અનુભવમાં પણ અનાદિકાળની છે, અને અત્યારે પણ એ વર્તમાન અજ્ઞાન ભાવે કરી રહ્યો છે પુણ્ય ને પાપ, અને એનું ફળ ભોગવી રહ્યો છે. એટલે એ તો એના અનુભવમાં આવી ગયેલી વાત છે. એટલે જે અજ્ઞાનીના અનુભવમાં આવી હોય વાત એ અમારે કેવી નથી, પણ જે એના અનુભવમાં આવી નથી કદી પણ, અને એને ખરેખર રૂચિપૂર્વક સાંભળી પણ નથી. સાંભળી એને કહેવાય કે સાંભળીને ભાવને અપનાવી લઈએ તો એ સાંભળી કહેવાય, બાકી ખરેખર સાંભળી નથી. એટલે હું તો એક એવો વ્યવસાય કરું છું આ શાસ્ત્ર લખતી વખતે કે હું તો શુદ્ધાત્માની વાત કહીશ, કે જે અજ્ઞાની જેવે આજ સુધી ખરેખર સાંભળી પણ નથી, સાંભળી હોય તો ન સાંભળ્યા બરાબર, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખી એને સાંભળી ન કહેવાય. અને અનાદિકાળથી રાગ કરવો અને દુઃખ ભોગવવું એ કરતા અને ભોગતાની વાત એને સાંભળી છે, પણ જે એના પરિચયમાં છે એ વાત મારે નથી કહેવી. એને જે આવડે છે એ શીખડાવ્યું નથી, એ તો એને આવડે છે. પાપ કરતા આવડે છે, પાપ કરીને અનંત વાર નરક નિગોદમાં ગયો અને દુઃખ ભોગવું, અને પુણ્ય કરીને એ સ્વર્ગનો દેવ પણ થયો અને અનંત વાર એ કલ્પનાનું સુખ એને ભોગવું. પાપ કરતા આવડે છે ને પુણ્ય કરતા આવડે છે, એકમાત્ર એને ધર્મ કરતા આવડતો નથી. પાપ જુદી ચીજ છે, પુણ્ય જુદી ચીજ છે, અને ધર્મના પરિણામ જુદી ચીજ છે. તદ્દન પુણ્ય અને પાપથી એ વિરુદ્ધ ભાવ છે, સ્વભાવ ભાવ. જે ધર્મના પરિણામથી, ધર્મના પરિણામથી પુણ્યને પાપના પરિણામ તદ્દન વિપરીત વિરુદ્ધ ભાવ છે. એકમાં વિતરાગ ભાવ છે, એકમાં રાગ છે, એકમાં આત્મિક સુખ છે અને એક સંસારનું દુઃખ છે. એટલે મેં તો જે વાત અજ્ઞાની પ્રાણીઓએ સાંભળી નથી એવી એક શુદ્ધાત્માની વાત હું કહીશ તમને. અને એ પણ સર્વજ્ઞ ભગવાન દેવાદિદેવે કહેલી કહીશ એમ પોતે શાસ્ત્રમાં આધાર આપે છે. ગણધર ભગવંતોએ જીવેલી અને આચાર્યની પરંપરામાં મારા ગુરુ પર્યંત એ વાત આવી, અને મારા ઉપકારી ગુરુએ મને એ શુદ્ધાત્માની વાત કહી, અને મને એ શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. અને હું આત્મિક આનંદને ભોગવતા ભોગવતા નિત્ય ભોજન કરું છું આનંદનું. હું દુઃખને ભોગવતો નથી, પણ આનંદને, આત્મિક આનંદને ભોગવતા ભોગવતા એ આત્મા શુદ્ધાત્મા જ્ઞાનને આનંદની મૂર્તિ છે એ અમારી દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, અનુભવમાં એ વસ્તુ આવી છે. અજ્ઞાની પ્રાણીઓએ શુદ્ધાત્માની વાર્તા કદી સાંભળી નથી, એનો અનુભવ પણ એને કર્યો નથી કદી, એનો પરિચય પણ કર્યો નથી, એવા શુદ્ધાત્માની વાત હું કહીશ. એટલે સમયસાર શાસ્ત્ર જે છે, સમયસાર એટલે શુદ્ધાત્મા, વાચ્ય તરીકે શુદ્ધાત્મા અહીંયા છે, અને એના વાચક એટલે એના કેનારા જે શબ્દો છે એનું નામ પણ સમયસાર છે. સમયસાર શબ્દ એક છે, એક વાચ્યરૂપ અને એક વાચકરૂપ. જેમ સાકર શબ્દ છે, શબ્દમાં સાકર નથી, સાકરમાં સાકર છે, શબ્દમાં તો શબ્દ છે, એમ આ સમયસાર શાસ્ત્ર એ વાચક છે શુદ્ધાત્માને બતાવનારું. અને અહીંયા આ શુદ્ધાત્મા છે, એટલે જે સમયસારનું, જે સમયસાર શાસ્ત્ર, દૈવી શાસ્ત્ર, ભાગવતી શાસ્ત્ર છે, એને જે કોઈ આત્મા ભાવથી ભણશે એને શુદ્ધાત્માના દર્શન થશે. એવું એક અલૌકિક અપૂર્વ આ શાસ્ત્ર છે, ભારતનો ભગવાન છે. આ સમયસાર શાસ્ત્રથી ઘણા જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ચૂકી છે ભૂતકાળમાં, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યકાળે પણ થશે, એવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. આમ તો ચારેય અનુયોગ, જિનેન્દ્ર ભગવાનની વાણી, દ્રવ્યાનુયોગ, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ ને કર્ણાનુયોગ, એ બધા સમ્યક દર્શનમાં હેતુ થાય છે. પણ આ સમયસાર શાસ્ત્રનો કોઈ જબરજસ્ત અતિશય છે એવી પળે આ શાસ્ત્ર લખાઈ ગયું છે, કે જેના નિમિત્તે જેમ અરીસો સામો આવે તો પોતાનું મોઢું જેવું હોય એમ દેખાય, એનું નામ અરીસો. અરીસોમાં મોઢું કાંઈ હોય ને દેખાય કાંઈ તો એ દર્પણ ન કહેવાય. એમ આ સમયસાર શાસ્ત્ર દર્પણ એવું છે કે જેવો શુદ્ધાત્માનો સ્વભાવ છે એવું આનું બતાવનારું શાસ્ત્ર છે, આ દર્પણ છે. તમને શુદ્ધાત્માના દર્શન થશે, આની સામે જોતા આત્મા જણાશે, દર્પણની સામે જોતા જેમ પોતાનું મોઢું પ્રત્યક્ષ જણાય છે એમ આ સમયસાર શાસ્ત્ર અપૂર્વ છે, અજોડ છે, એવી ટીકા છે. ન ભૂતો ન ભવિષ્યત એવી ટીકા થઈ છે. 2000 વર્ષ પહેલા શાસ્ત્ર મદ્રાસથી 80 માઇલ દૂર એક પોનુર હિલ છે ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાનની તપોભૂમિ હતી. ત્યાં એમને તીર્થંકર ભગવાનનો વિરહ સાયલો. ભગવાન મહાવીરને પધાર્યા 500 વર્ષ થઈ ગયા હતા, એને વિરહ લાગ્યો. એમાં એમને કોઈ લબ્ધિ એવી પ્રગટ થઈ ગઈ હતી, આકાશ ગામીની લબ્ધિ. તો એ આકાશમાં ત્યાં ઉડીને ત્યાં ગયા. કોઈ એમ કહે છે કે પૂર્વના કોઈ એના દેવ હતા એ એમને લઈ ગયા, પણ એ ત્યાં પધાર્યા હતા મહાવીરજી ક્ષેત્રમાં જ્યાં અત્યારે તીર્થંકર ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા. 8 દિવસ ત્યાં રહ્યા હતા અને ત્યાંથી આવીને આ સમયસાર આદિની શાસ્ત્રની રચના કરી છે. એટલે અદભુતમાં અદભુત શાસ્ત્ર છે. આ વાણી કાન ઉપર પડવી એ પણ મહાભાગ્યની વાત છે. આજકાલ શુદ્ધાત્માની વાત ગુમ લગભગ થઈ ગઈ હતી. શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને શુદ્ધાત્માની ક્રિયા શું એ વાત ગુમ થઈ ગઈ હતી. અજ્ઞાની જેવો પુણ્ય પાપને કરે છે અને ભોગવે છે, બસ આ અમારી ક્રિયા, પાપ છોડવા યોગ ને પુણ્ય કરવા યોગ, પાપથી બંધ થાય ને પુણ્યથી ધર્મ થાય, બે વાત હતી વિપરીત. એનો ખુલાસો સમયસારમાં આચાર્ય ભગવાને કર્યો અને પૂજ્ય ગુરુદેવે આ શાસ્ત્ર દ્વારા પોતાના શુદ્ધાત્માનો અનુભવ કર્યો. અનુભવ કરીને એમને આ શાસ્ત્રનું વર્ણન 45 વર્ષ સુધી કર્યું. 19 વખત તો જાહેરમાં આ શાસ્ત્ર વાંચ્યું, 19 વખત ફરી ફરીને. અંદરમાં તો પોતે એમ કહેતા હતા કે અંદરમાં તો સેંકડો વખત આનું અધ્યયન મેં કર્યું, સેંકડો વખત, પણ જાહેરમાં 19 વખત. હવે એમને આમાં માલ કેટલો દેખાણો હશે કે ફરી ફરીને જગતને શુદ્ધાત્માની વાત કરી કે આ તમારું સ્વરૂપ તમે માનો છો અશુદ્ધ, એ અશુદ્ધ તત્વ એ શુદ્ધાત્માનું સ્વરૂપ નથી, એ તો આશ્રવનું સ્વરૂપ છે ભાઈ. અશુદ્ધતા આશ્રવની હોય, અશુદ્ધતા જીવની ન હોય. જીવ તો અનાદિ અનંત શુદ્ધાત્મા છે કે જે ભાવ કર્મ અને રાગાદિ પરિણામ, દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ આદિ 8 પ્રકારના કર્મ, નો કર્મ એટલે શરીર, એનાથી ભિન્ન અંતરમાં એક ચૈતન્ય મૂર્તિ જળહળ જ્યોત બિરાજમાન છે. એને તમે અંતર્મગ્ન થઈને એક વખત દ્રષ્ટિમાં લ્યો અને એનો અનુભવ એક વખત કરો તો અલ્પકાળમાં તમને પૂર્ણ આનંદ એવા મોક્ષની પ્રાપ્તિ થશે. પૂર્ણ આનંદની ઉપલબ્ધિ એનું નામ મોક્ષ છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન તો પ્રગટ થાય જ, પણ આત્માને જ્ઞાન કરતા આત્માને સુખનું પ્રયોજન છે. આત્માને જ્ઞાન ઓછું વધતું ભલે હોય પણ એને જોઈ છે સુખ, દુઃખ નથી જોતું. દરેક જીવ દુઃખને ઈચ્છતું નથી, સુખને ઈચ્છે છે. એટલે પૂર્ણ આનંદની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ એને પરમાત્મા મોક્ષ કહે છે. અસ્થિથી નાસ્તિથી દુઃખનો સર્વથા અભાવ એનું નામ મોક્ષ છે. નિમિત્તપણે 8 પ્રકારના કર્મનો આત્યંતિક ક્ષય એને મોક્ષ કહે છે. આમ મોક્ષની અસ્થિ નાસ્તિ રૂપે વ્યાખ્યા છે. એ શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય, શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એની પ્રાપ્તિ કેમ થાય, અથવા અનુભવ શું અને અનુભવનો વિષય શું, આ બે વાત મુખ્ય છે. શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય અને એનો વિષય શું, એ બે વાત આમાં લખેલી છે. અથવા ધ્યેય શું અને એ ધ્યેયનું ધ્યાન કેમ થાય, એ બે વાત આમાં લખેલી છે. તો આપણે જીવ અધિકારમાં 17-18મી ગાથામાં 2 પારા ચાલ્યા છે, એના ટૂંકાણમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જેને ધનનો અર્થી હોય, જેને ધન પ્રાપ્ત કરવું હોય, તો એ જેવો પ્રથમ, કેમ કે અગાઉના કાળમાં રાજાઓના રાજ હતા ભારતમાં, ત્યારે ધનનો અર્થી હોય પેલા રાજાને જાણે, અને ઘણા રાજાઓ હોય એમાં ઉદાર રાજા જે હોય તેને શોધે, અને એ રાજા એના લક્ષણ દ્વારા, ચિહ્ન દ્વારા ક્યાં રહે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, બધી માહિતી મેળવી અને પ્રથમ રાજાને જાણે, પછી રાજાને જાણીને આ જ રાજા છે એવી શ્રદ્ધા કરે, એમ જ્ઞાન અને શ્રદ્ધા કર્યા પછી એ રાજાને સેવે, એને રાજી કરે, એની સેવા કરે, તો રાજા પ્રસન્ન થઈને એને એક ગામ, બે ગામ, પાંચ ગામ લખી દે, દીવાનને બોલાવી, તાંબાના પતરા ઉપર એને લેખ લખાવી પોતે સહી કરી દે કે યાવતચંદ દેવા કરો, તમે તમે પેઢી દર પેઢી આ ગામની જે આવક હોય એ તમે ખાજો, એમ દ્રષ્ટાંત થયું, એમ આચાર્ય મહારાજ ફરમાવે છે કે જેને માત્ર મોક્ષાર્થી, માત્ર મોક્ષ અભિલાષ, કેવળ જેને છૂટવાની ભાવના હોય, દુઃખથી મુકાવાની ભાવના હોય, સંયોગ અને સંયોગી ભાવ એમાં એને દુઃખ લાગ્યું છે અને એનાથી જેને છૂટવાની ભાવના હોય, એવા મોક્ષાર્થી જીવે પ્રથમ શું કરવું, કે પ્રથમ શુદ્ધાત્માને જાણવો, જાણવો એટલે અનુભવો, અને અનુભવીને એની શ્રદ્ધા કરવી, જે અનુભવમાં આવ્યો આત્મા એ જ હું છું એવું શ્રદ્ધાંત કરવું, અને પછી એની જ સેવા કરવી, જે મોલો રાજાની સેવા કરતો હતો ને, એમ જે આત્મા દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવ્યો એની સેવા, ઉપાસના, આરાધના, લીનતા, એકાગ્રતા, ધ્યાન, એમાં ને એમાં એ પરિણતિને જોડવી વારંવાર, એને આત્માની સેવા કરી કહેવામાં આવે, એને ચારિત્ર કહેવાય, લીનતા, રમણતા, શુદ્ધ આત્મા જે આવ્યો દ્રષ્ટિમાં એમાં જ ઉપયોગને વારંવાર જોડવો, એને ભગવાન ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન કહે છે, અથવા તેની ઉપાસના કરી, આરાધના કરી, આત્માની આરાધના કરે, જે મૂળ રાજાને સેવે તો ગામના ગામ આપી દે, એમ જે પ્રણતિ શુદ્ધાત્માની સેવા કરે છે એ પ્રણતિમાં એને આનંદની અનુભૂતિ થાય છે, અને જેમ જેમ વિશેષ એકાગ્ર થતો જાય છે આત્મા, તેમ તેમ દુઃખ ટળે છે અને સુખની, આત્મિક સુખની વૃદ્ધિ થાય છે, એમ કરતા કરતા એક સમય એવો આવે છે કે એકદમ ઉગ્રપણે જો ઠરી જાય તો એને કેવળ જ્ઞાન, મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ આ જ એક ઉપાય છે, બીજો ઉપાય નથી, એક જ મોક્ષનો માર્ગ છે, બે મોક્ષના માર્ગ નથી, મોક્ષનો માર્ગ એક છે પણ એનું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષના માર્ગ બે નથી, એક નિશ્ચય મોક્ષ માર્ગ અને એક વ્યવહાર મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ તો ત્રણેય કાળ એક જ હોય પણ એનું નિરૂપણ, એની કથનની પદ્ધતિના બે પ્રકાર છે, એક નિશ્ચય મોક્ષ માર્ગ ને બીજો વ્યવહાર મોક્ષ માર્ગ, હવે નિશ્ચય મોક્ષ માર્ગ એટલે યથાર્થ, યથાર્થનું નામ નિશ્ચય છે, ઉપચારનું નામ વ્યવહાર છે, ખરેખર જે મોક્ષનો માર્ગ નથી, છતાં નિશ્ચય મોક્ષ માર્ગની સાથે સાથે જે શુભ ભાવ સાધકને થાય છે, પાંચ મહાવ્રતાદિના જે પરિણામ હોય છે મુનિરાજને, પંચમ ગુણ સ્થાને દેશવ્રતના શુભ ભાવ જે હોય છે ઇત્યાદિ, એ નિશ્ચયની સાથે હોવાથી એ શુભ ભાવને નિમિત્ત દેખીને, સહચર દેખીને, આરોપથી એમ કહેવામાં આવે કે આ વ્યવહાર મોક્ષ માર્ગ છે, ખરેખર મોક્ષ માર્ગ બે પ્રકારના નથી, એક નિશ્ચય મોક્ષ માર્ગ અને બીજો વ્યવહાર મોક્ષ માર્ગ, એમ માર્ગ બે પ્રકારના નથી, માર્ગ તો ત્રણેય કાળ એક જ પ્રકારનો છે, એ આમાં દાંડી પીઠને કહ્યું કે શુદ્ધ આત્માનું અવલંબન લેતા જે સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય તે એક જ પ્રકારનો મોક્ષ માર્ગ, આ જ રીતે સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે સાધ્યની સિદ્ધિ નથી, એ દાંડી પીઠને આ ગાથામાં આપણે કાલે એનું અધ્યયન કર્યું. હવે એક ત્રીજો પારો અત્યારે આપણે લઈ છીએ કે જે બહુ અપૂર્વ છે, કદાચ કોઈને ન બેસે તો ડિપોઝિટ રાખવું, વિચાર કોટીમાં રાખવું. કોઈ તત્વ એવું હોય છે કે તરત જ ન પણ બેસે તો એને વિચાર કોટીમાં રાખવું. પણ જ્યારે સર્વજ્ઞ ભગવાને કહેલી વાત હોય અનુભવી પુરુષે, તો સાંભળીને આમ તો ન કરવું, તેમ સમજાવીને આમ આમ ન કરવું, આમ રાખવું મોઢું બસ, પછી જ્યારે સમજાય ત્યારે આમ કરવું. પણ આમ તો કરવું જ નહીં, નકાર ન કરવું. એવી એક અપૂરો વાત છે કે જીવોને બધાને જલ્દી બેસી જાય એવું નથી, પણ વિચાર કરે તો બેસે એવી છે. પોતાના ઘરની વાત છે, આ વાત પારકી નથી, પોતાના આત્માની છે વાત, વિકથા નથી, આ આત્મકથા છે, ધર્મકથા ચાલે છે. એમાં એમ ફરમાવે છે, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, બધા આત્મા ભગવાન છે, સ્વભાવે શક્તિએ બધા આત્માઓ, એક ઇન્દ્રિયનો જીવ હોય, બે ઇન્દ્રિયના દેહમાં, ત્રણ ઇન્દ્રિયના દેહમાં હોય, આ જે છે ને એ કોથળા જુદા જુદા હોય છે, કોથળા ભિન્ન ભિન્ન, આ બધા કોથળા છે ને, બારદાન બારદાન, એમાં જે ચૈતન્ય પરમાત્મા બિરાજમાન છે એ તો સ્ત્રીના દેહમાં પણ એવો જ આત્મા છે, પુરુષનો દેહ હોય તો પણ આત્મા એવો છે, નપુંસકનો દેહ હોય તો આત્મા એવો જ છે, નારકીનો જીવ, દેવનો જીવ, તિર્યંચનો, ગાય, ભેંસ, કબૂતર, ચકલા, પારેવા આદિ, અથવા કીડી, અથવા હાથી, દીપડા, સિંહ, બધાના આત્માઓ તો મૂળ આત્મા, જે ઓરિજિનલ આત્મા છે, જેને જીવ તત્વ સામાન્ય કહે છે ભગવાન નવ તત્વમાં, એ આત્મા તો બધા ભગવાન સ્વરૂપે છે બિરાજમાન. એક એનું એક પડખું છે, આત્મા એક છે, એના પડખા બે છે, એક વર્તમાન પડખું, પરિણામનું પડખું, જેમ સોનાનું પરિણામનું પડખું એક છે, એ તો ઘાટ બદલા કરે ને ઘાટનો અભાવ ત્યાં કરે, અને એક સોનું ટકતું કાયમ રહેતી ચીજ, ટકીને પલટે છે, છે બધા પદાર્થો ટકીને પલટે છે, એમ એક આત્મા નામનો પદાર્થ છે, એ પોતાનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ કાયમ રાખે છે, રહી જ જાય છે મૂળ સ્વરૂપ, અને એની અવસ્થામાં પરનું લક્ષ કરતા એની દશામાં રાગ દ્વેષ મોહ થાય છે, એને પર્યાય કહેવાય, એક બીજું પડખું છે. હવે એ વર્તમાન પરિણામની અંદર રાગ દ્વેષ મોહ થાય છે ત્યારે પ્રત્યેક આત્મામાં જ્ઞાન પણ થાય છે, જ્ઞાન એટલે જાણવું, અને ક્રિયા થાય છે. જેમ કે ક્રોધ થાય તો ક્રોધ એકલો કોઈને ન થાય, આપણે કહીએ કે તમને કેવા પરિણામ આવ્યા તો કે ક્રોધના પરિણામ આવ્યા, તો ક્રોધના પરિણામ કોણ જાણે છે? જ્ઞાન જાણે છે. ક્રોધ ક્રોધને જાણતો નથી, ક્રોધને જ્ઞાન જાણે છે. ગમે તેવો પાપીમાં પાપી જીવ હોય, એ પાપના પરિણામ આવતો હોય, એને પૂછીએ કે નિખાલસ ભાવે હું તને પૂછું છું કે તને અત્યારે કેવા પરિણામ આવ્યા? કે બહુ પાપના પરિણામ આવી ગયા. એ કેને જાણ્યું? કે મેં જાણ્યું, જાણીને કહું છું. તો જે જાણનાર તત્વ છે ને તે જ્ઞાન તત્વ છે, અને જે જણાય છે એ અજ્ઞાન તત્વ છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાન નથી, જળ તત્વ છે. એ સમયે સમયે જ્ઞાન થયેલું છે. કોઈ પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સંસારી હોય, એને જ્યારે દુઃખ થાય, દુઃખ ત્યારે દુઃખનું જ્ઞાન થાય કે ન થાય? કુમુદભાઈ સાચું કહેજો, થાય નહીં. એક વખત એવું બન્યું, દ્રષ્ટાંત છે, કે એક ભાઈની બહુ તબિયત બગડી, ઘણી તબિયત બગડી, પેટનો સખો દુખાવો પડ્યો. ડાક્ટરને બોલાવો, ડાક્ટરને બોલાવ્યા, ડાક્ટર આવ્યા, મોટા ડાક્ટર, કે ભાઈ મને બહુ તકલીફ છે. ઓલો પેશન્ટ કે મને બહુ તકલીફ, મારાથી કાંઈ સહન થતું નથી. ડાક્ટર તો ઠંડા મગજ ન હોય, ભાઈ હમણાં મટી જશે, કાંઈ ચિંતા કરવા જેવી નથી, હમણાં જ મટી જશે. પણ મને બહુ દુખે છે, બહુ દુખે છે, સહનતા તો, પણ તમને ક્યાં દુખે છે એ મને ખબર નથી. તો ઓલો ડાક્ટર કે દુઃખ તમને થાય છે એની ખબર મને ક્યાંથી પડે? એની ખબર તો તમને હોય કે ક્યાં થાય છે પૂછું છું. માથામાં દુખે, પગમાં દુખે, પેટમાં દુખે, કમરમાં દુખે, વાહમાં દુખે, ક્યાં દુખાવો થાય છે કે ભાઈ સાહેબ એ મને ખબર નથી. એટલે ઓલો પેટી લઈને મન તો હાલ તો થવાનું નહીં, ઉભા ઉભા કે એને ખબર પડી ગઈ સાહેબ મને પેટમાં દુખે. હા ડાક્ટર સાહેબ બેઠા. એટલે જેને દુઃખ થાય એને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે, એકલું દુઃખ નથી થતું. સમજાણું? તો એ આચાર્ય ભગવાન અહીં કહે છે કે પ્રત્યેક જીવ એકેન્દ્રિયથી માંડીને સંગની પચિન્દ્રિયના કોઈ પણ જીવ હોય, પછી ભવ્ય હો કે અભવ્ય હોય, ભવ્ય એટલે જેનો કોઈને કોઈ કાળે એની યોગ્યતા એવી છે કે એનો મોક્ષ થાય થાય ને થાય જ. અને બહુ થોડા જીવ એવા સર્વજ્ઞ ભગવાને જોયા છે કે જેનો કોઈ દી મોક્ષ જ ન થાય. જેમ આખી મગની ગુણ હોય તો એમાંથી કોલડું મગ નીકળે, થોડા દાણા તો એ ન ચડે. ગમે એટલું પાણી ને નાખો ને તમે ગમે એટલી અગ્નિને તાપ મૂકો તો પણ એ ગળે નહીં, ચડે નહીં દાણા. સમજીએ? એવા દાણા થોડા હોય. એમ આખા વિશ્વની અંદર ભગવાને અભવી જીવ જોયા છે કે કોઈ જી એ ધર્મ પામે નહીં એવી એની પર્યાયની યોગ્યતા છે. શક્તિ એ તો જ્ઞાયક છે, આત્મા ભગવાન છે, બધા સરખા. આ પરિણામમાં ફેરફારની વાત ચાલે છે. ભવિને અભવી પરિણામની અપેક્ષા એ છે, દ્રવ્યની અપેક્ષા એ તો બધા સરખા છે. અને બાકીના ભવિ છે કે જે દેશના લબ્ધી સાંભળીને પોતાના આત્માનું ભાન કરીને અલ્પકાળમાં મુક્ત થાય. એ બધા જીવ એકેન્દ્રિયથી માંડીને સંગની પચિન્દ્રિય ચારે ગતિના જીવો, અને ભવ્ય હોય કે અભવ્ય હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય, કોઈ પણ જીવ માત્ર એના એની વર્તમાન અવસ્થામાં જ્ઞાન થાય થાય ને થાય જ. જ્ઞાન વિનાનો કોઈ પણ જીવ ન હોય. રાગ વિનાનો જીવ મળે તમને અત્યારે, પણ જ્ઞાન વગર કોઈ જીવ નહીં મળે. રાગ વગરનો કોઈ પણ જીવ ગોતી કાઢો, રાગ દ્વેષ મોહ વિનાનો તો જીવ મળી શકશે? કોણ આપણે ક્યાંય છે જીવ? સિદ્ધ પરમાત્મા. રાગ દ્વેષ મોહ વગરના આત્મા હોય છે, પણ જ્ઞાન વગરનો જીવ તમે એક ગોતી દો. હવે ચાલો જ્ઞાન વગરનો ગોતી દો. હા, માટે કોઈ પણ આત્મા જ્ઞાન વિના ન હોય, પણ આત્મા દુઃખ વિના હોઈ શકે, રાગ દ્વેષ મોહ રહિત આત્મા હોઈ શકે, પણ કોઈ આત્મા જ્ઞાન ક્રિયા વિના ન હોય. આ જે શાસ્ત્રો છે સર્વજ્ઞ ભગવાને કહેલી વાત એકદમ લોજિક અને ન્યાયથી છે. સમજી ગયા? હું મુંબઈમાં આ 10 વર્ષ પહેલા જયારે ગયો ત્યારે 60-70% યુવાન જ આવે, અને કે આ હા આ તો એકદમ લોજિક અને ન્યાયની વાત છે, આ એકદમ બુદ્ધિગમ્ય છે, આમાં ના પાડવાનો પ્રશ્ન જ નથી. સમજી ગયા? એમ આ સર્વજ્ઞ ભગવાનની વાત. અને આજે જમાનો એવો છે, અંધશ્રદ્ધાનો નથી આજ જમાનો. આટલું કરો તો તમને ધર્મ થશે એને ચાલે. સમજાવો ભાઈ, વિવેકથી પૂછે કે જરાક સમજાવો. પેલા ધર્મ એટલે શું? પેલી વાત તો એ પૂછે, પછી એને કઈ ખબર ન હોય કે પુણ્ય કરો તો ધર્મ થાય. હવે કેનારને ધર્મનું નામ લે છે, પણ ધર્મનો ભાવ શું, શબ્દાર્થ શું ને ભાવાર્થ શું? શબ્દાર્થની ખબર નહીં ને ભાવાર્થની ખબર નહીં. આમ ના આમ ચાલ્યા કરે છે. સમજી ગયા? એમાં કોઈ પુરુષ જ્ઞાની પાકે ત્યારે એનું સ્પષ્ટીકરણ બહાર આવે છે. એમ આચાર્ય ભગવાન આ પારામાં એમ કહે છે, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આત્મા બધા સ્વભાવે ભગવાન છે, સ્વભાવે પરિપૂર્ણ છે, અવસ્થાએ ભલે અપૂર્ણ હોય, સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ, એવો શ્યાદ વાત છે. કથંચિત આત્મા દ્રવ્ય અપેક્ષાએ પરિપૂર્ણ, પર્યાય અપેક્ષાએ પૂર્ણ. દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ, પર્યાય અપેક્ષાએ સંસારી જીવ અશુદ્ધ. પર્યાયમાં શુદ્ધતા છે, એનું નામ શ્યાદ વાત છે. કથંચિત, કથનચિત આત્મા નિત્ય ને કથનચિત અનિત્ય. આમ કાં કયો, કાં કયો નિત્ય ને કાં કયો અનિત્ય, આ બે વાત કાં રાખો તમે? તમારું કઈ ઠેકાણું લાગતું નથી, સમજી કે એમ કીએ. મુંબઈમાં એક ચંપકભાઈ કરીને છે, આપણા મમુક્ષુ, તે એ વાત કરતા હતા રાત્રે ચર્ચામાં આવે. તે એક વખત એને વાત કરી કે શરૂઆતમાં મુંબઈમાં હું બજારમાં જતો હતો, તે વોરાની દુકાને અમારી લાઈનમાં બધા લોખંડના વેપારીને વોરાને બધા રીએ. તો મેં જ એને પૂછ્યું કે ભાઈ આ માલ છે? તો એ કે છે નથી. એટલે એ કે હું મૂંઝાયો કે શું કહ્યું, ફરીથી આપજો જી કે છે નથી. પણ છે કે નથી એમ તો તમે કયો, સમજી એની ભાષા, સમજી એની ભાષા છે, હજી ચાલુ છે. હા છે નથી કે, એટલે જે માલ ન હોય ને, જે માલ નહીં છે નહીં, છે નહીં એ પણ છે નથી, સમજી ગયા? તો હવે એના જે સમજનારા છે એ તો બધા સમજી જાય, સમજી જાય. એમ આત્મા નિત્યાનિત્ય છે. તો ભાઈ કાં કે નિત્ય ને કાં કે અનિત્ય, ભાઈ એમ બે પડખાની વાત છે. કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય. દ્રવ્ય અપેક્ષા એ નિત્ય તેનો તે છે, અને પર્યાય અપેક્ષા એ નિત્ય છે. જે અત્યારે આ મનુષ્ય ભાવમાં એ પ્રકારના ભાવો સેવે તો એનો એ આત્મા દેવગતિમાં જાય છે, બીજો આત્મા નથી જતો. તો પર્યાય અપેક્ષા એ આત્મા અનિત્ય છે. મનુષ્ય પર્યાયનો વ્યય થયો, દેવ પર્યાયનો ઉત્પાદ થયો, તો પર્યાય અપેક્ષા એ જુઓ તો આત્મા અનિત્ય છે. આના પર્યાય ન રહી, આ પર્યાયનો ભાવ થઈ ગયો. અને દ્રવ્ય અપેક્ષા એ તેનો તે આત્મા છે, બીજો તો કઈ નથી, માટે તે નિત્ય છે. દ્રવ્ય અપેક્ષા એ નિત્ય અને પર્યાય અપેક્ષા એ અનિત્ય, એવું વસ્તુનું સ્વરૂપ છે અનાદિ અનંત. તો અહીંયા કે છે કે એવો ભગવાન જે આત્મા ત્રિકાળ સામાન નિત્ય ટકતો આત્મા, તે અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ. આત્મા ત્રણેય કાળ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા અજ્ઞાન સ્વરૂપ છે જ નહીં, આત્મા અજ્ઞાનમય છે નહીં, થયો નહીં, થશે નહીં. આત્મા રાગમય નથી, ભૂતકાળમાં નહોતો, ને ભાવિષ કાળે કોઈ કાળે રાગમય થશે નહીં. આત્મા મિથ્યાત્મના પરિણામમય નથી, ભૂતકાળમાં નહોતો, ભવિષ્યકાળે નહીં રહે, થશે નહીં. ત્યારે આત્મા ત્રણેય કાળ જ્ઞાનમય છે. આ એક પડખો નિત્ય પડખાની વાત ચાલે છે કે અપેક્ષા સમજવી જોઈએ. જો અપેક્ષા ન સમજે તો જિનેન્દ્ર ભગવાનની વાણી નહીં સમજાય, કેમ કે જિનેન્દ્ર ભગવાનની વાણી દ્વિને આશ્રિત છે. કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી કથન કરે પદાર્થના સ્વરૂપને, કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી કથન કરે. એટલે પ્રતિપાદનની શૈલી હંમેશા શ્યાદવાદ. કેમ કે શ્યાદવાદ કેમ, શ્યાદવાદ શ્યાદ એટલે શ્યાદ, કથનચિત વાદ એટલે કેવું, કેમ કે આત્મા અનંત ધર્માત્મક છે. તો અનંત ધર્મને બતાવનારી વાણી પણ શ્યાદવાદ રૂપ હોય, એકાંત રૂપ ન હોય, કે આમ જ છે એમ નહીં, જેવું એવું સ્વરૂપ જ છે એવું. અનેકાંતાત્મક, અનેક ધર્માત્મક, નિત્ય પણ આત્માનો ધર્મ અને અનિત્ય પણ આત્માનો ધર્મ, શુદ્ધતા પણ આત્માનો ધર્મ અને અશુદ્ધતા પણ આત્માનો ધર્મ. પ્રમાણ જ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ અશુદ્ધતા એ પર્યાય ધારી રાખેલો ધર્મ માટે જીવનો ધર્મ છે, ને ઉપચારથી જીવનો ધર્મ કહેવાય, સમજી ગયા?
પણ સિદ્ધ થઈ જાય પછી નિત્ય થઈ જાય
કેવું?
આત્મા સિદ્ધ થઈ જાય પછી નિત્ય જ
રે
ને, કે પછી નિત્ય ને
અનિત્ય
હોય,
નિત્ય અનિત્ય બે હોય, પછી
પર્યાય
રહ્યા, પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વિતરાગ પરિપૂર્ણ થાય ને પર્યાય, એ પર્યાય કાયમ રહે. જેવી રીતે પાણી છે ને, પાણી મેલું હોય પછી ફટકડી નાખો તો મેલ નીકળી જાય, મેલ નીકળી જાય, પણ સ્વચ્છ પર્યાય પ્રગટ થઈ ને તો એ સ્વચ્છ પર્યાય પછી કાયમ રહે. પણ પલટે એ આપણને ખબર ના પડે, સમજી ગયા? આજના સાયન્ટિસ્ટ ને પૂછો તો જવાબ નહીં દેવાય, અમે રહી શકીએ નહીં, કે પર્યાય દ્રવ્ય પલટે છે. પર્યાયો પલટ્યા જ કરે, ઉત્પાદય 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 થયા જ કરે, વસ્તુ કાયમ ટકે અને પરિણામથી પલટ્યા કરે, એવો પ્રત્યેક પદાર્થનો સ્વભાવ છે. એમ સિદ્ધ પરમાત્મા પણ દ્રવ્ય કાયમ રહે, પણ એનો જે પલટો આવે હવે, એ કેવળ જ્ઞાન પેલા સમયે, બીજા સમયે કેવળ જ્ઞાન, ત્રીજા સમયે કેવળ જ્ઞાન, કોઈ કાળે એ સંસારમાં જન્મે નહીં એવો પલટો ના આવે. જે સ્થિતિ પ્રગટ થઈ તે થઈ, સમજી ગયા? દૂધમાંથી માખણ નીકળ્યું ને માખણમાંથી ઘી થયું, તો ઘી થયું તો ખીર જેવું થયું, પછી એમાં દહીં તમે બનાવો ને દૂધ ને છાસ ને જો ગોતો તો એ મળે, સમજી ગયા? હા, કીરું માખણ ના થાય એમ સિદ્ધ પરમાત્મા થયા તે થયા. એ કોઈ બી સંસારમાં અવતાર લેતા નથી, એને ઈચ્છા ન હોય કોઈ. હવે ઈશ્વરનો, હજી ઈશ્વરની વાત એ કોઈને ખબર નહીં કે ઈશ્વર કોને કહેવાય, કે ઈશ્વર તો બીજાને સુખ દુઃખ આપે ઈશ્વર. હવે ઈશ્વર કોઈ બી સુખ દુઃખ આપે તો ઈશ્વર જ નથી, તો ઈચ્છાઓ જીવતી હોય, અજ્ઞાની છે. પણ ધર્મની વાતમાં લોકો પરીક્ષા જ કરતા નથી. બધી વાતમાં પરીક્ષા કરે, ધર્મની વાતમાં પરીક્ષા ન કરાય હો, કઈ શંકા ન કરાય ધર્મની બાબતમાં. અરે ભાઈ, ધર્મની બાબતમાં તો ખાસ પરીક્ષા કરવા જેવી છે, કેમ કે આ તો ભવો ભવના નફા નુકસાનનો વેપાર છે, આ કઈ સાધારણ નથી. હવે કઈ ચીજ લેવા ગયા હોય તો છેતરાઈ ગયા, તો 5 પાઉન્ડનો માલ આવ્યો ખરાબ આવ્યો, કઈ નહીં હવે છેતાણ, તો હવે બીજી ઈ દુકાન નહીં લે, બીજી દુકાન લઈ, પણ 5 પાઉન્ડ જ ગયા. પણ આખી મૂડી તો સાફ ન થાય ને એની, હે? સગપણ કયા દીકરા દીકરીનું છેતરાણ હતું, એક ભાવ બગડો ચલાવી લ્યો. જો કે અહીં તો ચલાવતા નથી બધા, છૂટાછેડા કરી લે, પણ ભારતમાં તો ચલાવી લઈએ. મૂળ પાત્ર હોય ને 15ની 17ની, એકબીજા ઓલા બે સમજે, કે ઓલો કે હું છેતરાણો, કાંક ઓલી કે હું છેતરાણી, કઈક કોક છેતરાય, સમજી ગયા? તો ચલાવી માટે આ આચાર્ય ભગવાનની વાત અલૌકિક અને કોઈ અપૂર્વ ચીજ છે. સિદ્ધ ભગવાન ફરીથી જન્મ લેતા નથી, સમજી ગયા? એ વાત અહીંયા કહે છે કે બધા આત્માઓ સ્વભાવે સિદ્ધ સમાન છે. જેવા સિદ્ધ પરમાત્મા છે ને, એવો એનો જે સ્વભાવ છે એ સિદ્ધ સમાન સદાપદ મેરો. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, એ પોતાનું સ્વરૂપ છે.